લાસ્ટ વીકથી ત્રીજી રાઉન્ડ સ્ટાર્ટ કરી હતી, એનું ઓવરઓલ વ્યૂ આપણને સૌમિલભાઈએ આપેલું. હવે જે લોકો લાસ્ટ વીક નહોતા આવ્યા એની માટે થોડું રિવિઝન, એની માટે થોડું આપણે લેશું. અને બોર્ડ ઉપર બહુ લખવાનું તો અહીં છે નહીં, બટ વી ઇન્ટરેક્ટ મોર અને આપણા ઈ રિલેટેડ શું આપણને લાગે એ આપણે વધારે લેશું. હવે નેક્સ્ટ ટાઈમથી પછી આગળની જે ગાથા ફ્લો ચાલુ છે સેકન્ડ થર્ડ ડિગ્રી છે, અને ફર્સ્ટ ગાથા ઉપર આપણે ખબર છે કે આ ત્રીજી ધાડથી સમ્યક દર્શન ને એનો વિષય સ્ટાર્ટ થાય છે. તો પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનમાંથી આપણે થોડુંક લેશું, પ્લસ આ ગાથામાં આપણે થર્ડ પેજ નંબર 57 છે, મારી એકચ્યુઅલી ઓલ્ડ બુક છે, તો થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ પોઈન્ટ આપણે આ ગાથાના લેશું. અને પછી ટાઈમ મળશે તો પછી સેકન્ડ ગાથા ઉપર નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ડેફિનેશન છે જે આપણે બધાએ યાદ કરવા જેવી છે. અને આપણને જેમ લાસ્ટ ટાઈમ કીધું હતું કે બધી ગાથાઓ આપણે કેમ યાદ કરવી જોઈએ, તો આજે આપણે આપણને યાદ રહે એની માટે પહેલી ગાથા આપણે બે વાર બોલશું, જેથી કરીને આપણને ઓવર એન્ડ ઓવર રીડ કરીને આપણને યાદ રહેશે. પેજ નંબર છે 55, ત્રીજી ડાળ. એમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ત્રણ ટોપિક હતા. પહેલાં તો બીજી ડાળમાં જે એન્ડ હતું કે ભાઈ હવે તમે આત્માના હિતમાં લાગી જાઓ, તો પહેલો જ પોઈન્ટ છે કે આત્માનું હિત ક્યાં છે, કે આત્માનું સાચું સુખ ક્યાં છે. એના પછી સાચું સુખ અને મોક્ષ માર્ગનું કથન. હવે નોર્મલી આપણે કથન શબ્દને એમ જ સમજીએ કે બે અલગ અલગ વસ્તુ છે, બટ આપણે નીચેના પિક્ચર્સમાં જોશું તો આપણને ખ્યાલ આવશે કે અલગ અલગ રસ્તાઓ છે, પણ ઇવેન્ચ્યુઅલી ઇટ્સ વન માર્ગ. એટલે કથન નિશ્ચય અને વ્યવહાર રૂપે હોઈ શકે, પણ ઇવેન્ચ્યુઅલી જે શિવમાર્ગ છે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું એકત્રિત થઈને માર્ગ છે. એના પછી નીચેના પિક્ચરમાં જે ક્લેરિફિકેશન છે કે જે મોક્ષ માર્ગનું કથન કીધું છે કે નિશ્ચય, વ્યવહાર અને વ્યવહારમાં શું શું ક્રિયાઓ છે એ બધી ડિટેલ્સ, એ બધી આજે આપણે લઈશું. ગાથા બોલીએ છીએ, આત્મ કો હિત હૈ સો સો સુખ આ કુલતા બિન કહીએ, આ કુલતા શિવ માહિનતા તે શિવ મંગલા દ્યો જઈએ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ સો વિવિધ વિચાર, જો સત્યારથ રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહાર. એનો અન્વયાર્થ લઈએ છીએ એટલે ગાથામાં શું બોલ્યા એની ડિટેલ્સ આપશે. આત્માનું કલ્યાણ છે સુખની પ્રાપ્તિ, તે સુખ આકુલતા વગરનું કહેવાય છે. આપણે લાસ્ટ ટાઈમ પણ લીધેલું કે સુખ કેવું હોવું જોઈએ, તો બધાની પોતાની ડેફિનેશન જોઈ બરાબર કે મને આમાં સુખ લાગે છે, આમાં સુખ લાગે છે, પણ એમાં આપણે કોન્સ્ટન્ટલી કેટલી વાર રહી શકીએ? તો આપણને જે સુખ લાગે છે એ સાચું સુખ છે કે સુખાભાસ છે? તો અહીંયા એમ કહે છે કે આત્માનું કલ્યાણ, સુખની પ્રાપ્તિ કરીએ એ આત્માનું કલ્યાણ છે. હવે અહીંયા તો લખી દીધું, પણ પ્રોબેબલી મને લાગતું ન હોય કે આત્મામાં સુખ છે કે નહીં, તો એની માટે શું કરીએ? તો આ શાસ્ત્ર જે પણ દોલતરામજીએ લખ્યું છે એ બધા અનુભવી પુરુષો છે. એ લોકો આપણે જેમ સેકન્ડ ડાળમાં જોયું હતું કે આપણે કેવા કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રથી બચીને કુદેવ, શું ગુરુ અને શું શાસ્ત્રમાં આપણું મન તો આમાં એમ ઉપદેશ આવે કે આત્માનું કલ્યાણ જે સુખની પ્રાપ્તિ તે સુખ આકુળતા વગરનું હોવું જોઈએ. હવે ઇમ્પોર્ટન્ટ છે આકુળતા વગરનું. આપણને અત્યારે એમ લાગે આપણે મંદિરમાં પૂજા કરી આપણને મંદ પરિણામ છે, આપણને એમ લાગે કે આમાં તો બહુ મજા આવે છે, પણ ઇઝ ઇટ સાચું સુખ એ આપણે ઓલવેઝ ડિસાઇડ કરવું જોઈએ. અને એમ નથી કે આપણે અશુભ કરીએ છીએ અને હવે શુભ કરીએ, પણ આપણે જે અશુભ ભાવ છોડવા લાયક છે એ ક્યારે ખબર પડશે? આપણે શુભમાં આવશું તો, અને જ્યારે આપણને ખબર પડશે કે સાચું સુખ આત્મામાં જ છે, તો આપણે એ શુભ અને અશુભ એ ભાવોથી પણ છૂટીને શુદ્ધ ભાવમાં આવવાનો પ્રયાસ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે સવારે કોઈ બિઝનેસ મીટિંગ હોય મારી અને 8-9 હોય, એટલી ઇમ્પોર્ટન્ટ ન હોય, ચાલે એમ હોય, પણ યુ નો આપણે એક નિયમ લીધો હોય કે ડેલી હું મંદિરે જઈશ અને આપણે ના જઈ શકતા, તો આપણે આપણને ખબર છે કે આપણે મંદિરનું કામ ઇઝ ફર્સ્ટ પ્રાયોર ધેન મીટિંગ. હવે ડિપેન્ડ કેવું વર્ક છે એના પર, તો આપણે શું કરીએ કે અગર એ મીટિંગ ઇમ્પોર્ટન્ટ હશે તો પ્રોબેબલી એ દિવસે આપણે મંદિરે જવાનું ભૂલી જશું, તો આપણને શું લાગ્યું કે એક દિવસ માટે ચાલતું. પણ આપણે જે શુભ ભાવમાં અશુભમાંથી છૂટીને જે શુભમાં આવતા હતા એ પણ આપણે છોડી દીધું, એટલે એવું ના થવું જોઈએ. અને સેકન્ડલી, આપણે જેમ શુભ અશુભ કરીએ છીએ આખો દિવસ, એવી રીતે એ બેથી છૂટું એક શુદ્ધ તત્વ આત્મા છે, એમાં પણ આપણે કેવી રીતે જઈ શકીએ એની માટે આપણે આમાં જોશું વધારે. હવે આકુળતા વગરનું સુખ પકડાય છે, આકુળતા વગરનું કેવું સુખ મળી શકે? ફર્સ્ટ ઓફ ઓલ, એની માટે ગુરુદેવશ્રીએ પ્રવચનમાં જે વર્ડ લખ્યું છે એ અતિન્દ્રિય વર્ડ છે. એટલે આપણે જે 5 ઇન્દ્રિયના વિષયથી જોઈએ છીએ, સાંભળીએ છીએ, આંખથી જોઈએ સાંભળે, 5 સેન્સરી ઓર્ગન્સ છે, 5 ઇન્દ્રિય, એ 5 ઇન્દ્રિયથી એટલે અતિન્દ્રિય સુખ છે એ જ આત્માનું સુખ છે. અને એ સુખ આકુળતા વગરનું. હવે આકુળતાનું તમને શોર્ટમાં સમજે કે આપણે અત્યારે 6 દાડા વાંચવા બેઠા છે, સ્વાધ્યાય કરવા બેઠા છે, આની પહેલાં આપણે પૂજા કરતા હતા, વચ્ચે ટ્રાન્ઝેક્ટ થયા 15-20 મિનિટમાં તો આપણે બીજા બધા ભાવો પણ આવી ગયા, એટલે આપણે કોન્સ્ટન્ટલી પૂજામાંથી આપણો ઉપયોગ કોઈ બીજી વાતમાં ગયો, બીજી વાતમાંથી પછી હવે 6 દાડાનો સ્વાધ્યાય કરે છે, પછી 11:30 પછી પાછું, તો આપણે નિરંતર કંઈક ને કંઈક આકુળતામાં આપણને પ્રોબેબલી અત્યારે મંદ લાગે છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક અટકેલા તો છે. આપણે 1 કલાક બેસવું સારું લાગશે, પણ પછી 1 કલાક પછી એટલો જીવનો ઉપયોગ રહી નહીં શકે કોઈ ચીજમાં, અંતરમુહૂર્તનો ટાઈમ છે કે ભાઈ પરિણામ ચેન્જ થશે. તો એ આકુળતા વગરનું સુખ પ્રાપ્ત કેમ કરાય એની માટે આગળ, આકુળતા મોક્ષમાં નથી તેથી મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતા તે મોક્ષનો માર્ગ છે. એ ત્રણેયની ડેફિનેશન ગાથા 2માં આવશે. તે મોક્ષ માર્ગનો 2 પ્રકારથી વિચાર કરો. જે વાસ્તવિક સ્વરૂપ છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, અને જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગનું નિમિત્ત કારણ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહે છે. આનો ક્લેરિફિકેશન ગુરુદેવશ્રીએ એવી રીતે કહ્યું છે કે દોલતરામજી પોતે શાસ્ત્ર લખતી વખતે પણ આપણને નોર્મલી એમ થાય ને કે પૂજા કરી લો, આ કરી લો, વાંચી લો, આમ કરું તેમ કરું, પણ આમાં પોતે પહેલાં હંમેશા નિશ્ચય મોક્ષ માર્ગનો ખુલાસો કર્યો છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગ હોય તો જ એ નિશ્ચય મોક્ષ માર્ગનું જે નિમિત્ત કારણ છે, પૂજા, સ્વાધ્યાય આદિ, એ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. અને અગર એ નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો પછી વ્યવહાર પણ એપ્લિકેબલ નથી. એક એક્ઝામ્પલથી આપણે જોઈએ ને કે મીઠાઈ આપણે બધાને ભાવે, રાઈટ? હવે હું તમને ખાલી ખાંડ આપી દઉં ખાવા માટે કે ભાઈ આ મીઠાઈ જ છે, બરાબર. અને તમે ખાસ કડક તો એમાં પણ આવવાની બરાબર, પણ તમને મીઠાઈ નો સ્વાદ લેવો છે. એટલે અત્યારે દ્રષ્ટાંત હું આવી રીતે નિશ્ચય વ્યવહારની અપેક્ષા કરું, ડોન્ટ ટેક ઇટ એપ્લિકેબલ ફોર એવરીથિંગ. એટલે વ્યવહાર મોક્ષમાં એ ખાંડ જેવું છે કે ભાઈ મીઠાશ જોઈએ છે તો લઈ લીધું ટેમ્પરરી, પણ એકચ્યુઅલ ગળ ભલે સાકરમાં ગળપણનો સ્વભાવ છે તો મીઠાશ હંમેશા આપવાની છે, પણ જે મીઠાઈ ખાવી હતી કે ભાઈ રસમલાઈ ખાવી હતી કે ગુલાબજાંબુ ખાવાના, એ ખાવાનું ઓલું હોય છે. તો એકચ્યુઅલી ખાવું જોઈએ તો દ્રષ્ટાંતમાં એને આપણે નિશ્ચય પકડીએ, અને ખાલી ચાસણી હોય કે ખાંડ હોય એને વ્યવહાર પકડે. હવે કોઈ કે મીઠાઈ મીઠાઈ મને બહુ ભાવે, રસગુલ્લા બહુ ભાવે, અને કોઈ ખાલી ખાંડ આપે તો તમે માનશો કે ભાઈ આમાં શું મજા આવે. એવી જ રીતે નિશ્ચય મોક્ષમાંનું આપણું પ્રયોજન છે, અને આપણે એમ કહીએ કે યુનો મને સાકર આપી દો કે ચાસણી આપી દો કે એની ઇન્ગ્રીડિયન્ટની કોઈ પણ એક ચીજ પકડીને આપણે કહીએ કે ભાઈ મને આમાં બહુ મજા આવે છે, તો ડુ યુ થિંક આપણે રિયલ માર્ગમાં પ્રવેશ કરવાની મજા આવશે જે સમ્યક દર્શન દીધું. એટલે નિશ્ચય અને વ્યવહારને આ રીતે સમજો કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ, અને જેમ આમાં લખ્યું છે એમ કે વાસ્તવિક સ્વરૂપ તે નિશ્ચય મોક્ષમાં, અને નિમિત્ત કારણ એની બીજી રીતે આપણે કહીએ કે પૂજા કરવાથી ધર્મ થાય છે. એક આપણે સ્ટેટમેન્ટ લઈએ કે પૂજા કરવાથી ધર્મ થાય છે, તો એ વ્યવહારનું કથન છે. એને તમે કમ્પ્લીટલી એમ જ માની લો કે ભાઈ હું રોજ પૂજા કરું સ્વાધ્યાય કરું તો મારો ધર્મ થઈ જશે, તો ગુરુદેવશ્રી પોતાના પ્રયોજનમાં બહુ જ ક્લિયરલી કહે છે કે ભાઈ એમાં પણ આ જીવ કેટલી વાર અટકી ગયો છે, અને એના લીધે પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નથી. આપણે એ જ ગાથા ફરી રિસાઈટ કરવા માટે રીડ કરું. આ તમે લોકો બોલતું તો વધારે
સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મદ સો ત્રિવિધ વિચાર જો સત્યાર્થ સો નિશ્ચય કારણ સો વ્યવહાર.
હવે ભાવાર્થ લઈએ છે. ભાવાર્થ સ્ટાર્ટ કરીએ એ પહેલા આ નોર્મલી આપણે આ ગાથા વાંચી જઈએ તો આપણે એનો ભાવ ખ્યાલ ના આવે. તો એક હોય જે ફર્સ્ટ પોઈન્ટ છે અન્વયાર્થ. અન્વયાર્થમાં શું હોય, જે ગાથાના વર્ડિંગ હોય એને દોલતરામજી કઈ રીતે કહેવા માંગે છે એ રીતે લખ્યું, અને ભાવાર્થમાં એને ડિટેલમાં એક્સપ્લેન કર્યું કે આ દોહા કહીને એના શું ભાવ આપણે પકડવા જોઈએ. હવે આખી ગાથા પ્રોબેબલી કઈ આપણને બાયાર્થ ન હોય, પણ આપણે આ ગાથાને ચાર પોઈન્ટ ફોર લાઇન્સ છે એ આપણે ડેઇલી એક એક યાદ કરીએ તો આપણું યુનો આપણને લિંક મળી જાય કે હા આ જે આના માટે આ કીધું આની માટે આ કીધું. પહેલો પોઈન્ટ લઈએ છે સમ્યક ચારિત્ર નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય સમ્યક જ્ઞાન પૂર્વક જ હોય છે. જીવને નિશ્ચય સમ્યક દર્શન સાથે જ સમ્યક ભાવશુદ્ધ જ્ઞાન થાય છે, અને નિશ્ચયને તથા વ્યવહારને એ બંને સમ્યક શુદ્ધ જ્ઞાનના અવયવો અંશ છે. તેથી મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર નહીં હોઈ શકે જ નહીં, માટે વ્યવહારને પ્રથમ હોય અને નિશ્ચયને પછી પ્રગટે એમ માનનારને નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. આ ટોપિક તો ડિટેલ છે, પણ અહીંયા શોર્ટમાં આપેલો છે કે નય કોને એપ્લિકેબલ હોય. હવે નયને શોર્ટમાં આટલું યાદ રાખો કે ભાવશુદ્ધ જ્ઞાનનો અંશ. આપણે પહેલા એકવાર શોર્ટમાં સ્વામીભાઈ પણ કીધું હશે કે નય એટલે ભાવશુદ્ધ જ્ઞાનનો અંશ. કોઈ પણ એક એંગલથી ધર્મને જોવો એને આપણે નય કહીશું. ઓકે, હવે પેલા સ્ટાર્ટિંગ શું લીધું છે જો આમાં બી તમે ડિસ્ક્રિપ્શન જોશો ને તો પેલા પોઝિટિવલી આવશે ને પછી મિથ્યા થશે એટલે અસ્થિ નાસ્તિથી આખું કથન આવશે કે પેલા કેવી રીતે ફોલો કરવાનું અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ એમાં આપણે શું ભૂલ કરી રહ્યા છીએ. તો કે છે કે સમ્યક ચારિત્ર એટલે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એટલે પેલા દર્શન અને જ્ઞાન હોય સમ્યક તો જ ચારિત્ર સાચું હોય. સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ એટલે કોઈ એમ કે પેલા હું તપ કરું આ કરું શરીરને કષ્ટ આપીને ઉપવાસ કરું આમ કરું તેમ કરું તો એ સાચું ચારિત્ર નથી. પણ મારું અગર સમ્યક દર્શન અને જ્ઞાન મને પ્રગટું હશે જેનું ડેફિનેશન નીચે આવ્યું કે ભાવશુદ્ધ જ્ઞાનનો અંશ શુદ્ધ જ્ઞાનમાં મને મારા આત્માનો અનુભવ કેવો હોય અને એનું જ્ઞાન જીવ હોય તો એના પૂર્વક જ સમ્યક ચારિત્ર હોય. જીવને નિશ્ચય સમ્યક દર્શન સાથે સમ્યક ભાવશુદ્ધ જ્ઞાન હોય છે આપણે કીધું અને નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીં એ બંને. હવે આપ સમ્યક દર્શન હંમેશા ઇટ ઇઝ ઓલ દર્શન ગુણનું કાર્ય ઇઝ ઓલવેઝ 100% આઈધર ઝીરો ઓર ફૂલ વચ્ચે 50% 75% એવી રીતે ન હોય. વેરેઝ જ્ઞાનમાં એવું હોઈ શકે કારણ કે જ્ઞાનમાં ક્ષયોક્ષમ છે. તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ સમ્યક જ્ઞાનના બે ભાવશ્રુત જ્ઞાનના બે અંશો છે. તેથી મિથ્યા દ્રષ્ટિને એ એપ્લિકેબલ એટલે નથી કારણ કે મિથ્યા દ્રષ્ટિ ખાલી વ્યવહારને મિથ્યા દ્રષ્ટિનો જે વ્યવહાર છે કે ભાઈ હું ખાલી પૂજા કરી લઉં એને આત્માનું ભાન તો છે ને ફર્સ્ટથી દર્શન આપણે લાસ્ટ સેકન્ડ ડાલના એન્ડમાં જોયેલું કે ચાર પોઈન્ટ કીધેલા આપણને આપણે જોવા હોય તો બીજી ડાલનો સારાંશ છે એમાં ત્રીજો પોઈન્ટ જે હતો કે સાત તત્વની ખોટી શ્રદ્ધા અને આપણે આખી ડાલમાં એ લીધેલું કે ભાઈ આત્માનું ભાન વગર જે પણ કાર્ય કરે ચારિત્ર અને પછી આપણે એન્ડમાં લીધેલું તો એ આત્માનું ભાન જ જ્યારે જીવને નથી તો આપણે એને પહેલા તો નિશ્ચય ખબર જ નથી તો વ્યવહાર કઈ ચીજને આપણે કીધું. આપણે ગુરુદેવજીનું માંગલિક બધા સાંભળતા જ હતો કે તું પરમાત્મા છો એમ નક્કી કર પછી એમ આવશે તું પરમાત્મા છો એમ નિર્ણય કર પછી એમ આવશે કે તું પરમાત્મા છો એવો અનુભવ કર. પણ એ ત્રણેય પોઈન્ટ્સ પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ગુરુદેવશ્રી કહે છે કે તમે એ પરમાત્મા જેમ કે ભગવાનના દર્શન કરતા હો તમે એ પરમાત્માનો નક્કી ક્યારે કરી શકશો કે તમે જ્યારે પોતાને પરમાત્મા સ્વરૂપે સ્વીકારશો એ નિશ્ચય ત્યારે તમને બહારમાં જે ભગવાન આવી છે એ તમારા માટે વ્યવહાર છે. અને પછી એન્ડમાં સ્ટેટમેન્ટ એવી છે માંગલિકમાં કે નિશ્ચય વગર વ્યવહાર એપ્લિકેબલ જ નથી. કોઈને અત્યાર સુધી કઈ બોલ્યું એમાં કઈ ડાઉટ કે કઈ ક્વેશ્ચન હોય તો કહેજો. તેથી મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર નહીં હોઈ શકે નહીં માટે વ્યવહાર નહીં પ્રથમ હોય અને નિશ્ચય નહીં પછી પ્રગટે એમ માનનારને નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી એટલે બે રીતે લેવાય. એક તો સિદ્ધ ભગવાન થઈ ગયા છે એને કોઈ એપ્લિકેબલ નથી કારણ કે એમનું જ્ઞાન પૂર્ણ છે. હવે એમને કોઈ ખંડ ખંડ આ છે એમ કરીને જાણવું નથી. અને એક છે મિથ્યા દ્રષ્ટિથી જેનું ખંડ ખંડ જ્ઞાન છે એને પહેલાં આ કાચ છે મિરર છે પછી આ દિવાલ છે આમ છે. જ્યારે સર્વજ્ઞ ભગવાન તો એક જ સાથે આની બધી દ્રવ્ય ગુણ કરીએ એક સમયમાં જાણે છે. જ્યારે વચ્ચે સાધક જીવ છે વચ્ચેથી ચોથે ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાન સુધી એને બધા જ નયો લાગવું પડે કારણ કે એમાં જ્ઞાનમાં ક્ષયોક્ષમ આદિ બધું છે. થોડીક ફર્સ્ટ અને સેકન્ડ ટાઈમ કરતા થર્ડ ફોર્થ અને ફિફ્થમાં ગાથાઓ ડીપ આવશે અને વર્ડ થોડાક નવા નવા આવશે. તો મારી રિક્વેસ્ટ છે કે ઇવન સોમિલભાઈ નેક્સ્ટ ટાઈમથી કેરી ઓન કરશે તો હું હમણાં આ સેકન્ડ થર્ડ લઈને ગુરુદેવશ્રીનું પ્રવચન લઈશ. તો આપણે વાંચીને આવશું ને તો ગુરુદેવશ્રી ઘણા જ સિમ્પલ વર્ડ્સમાં એમને તો અનુભવ થયેલો છે તો અતિન્દ્રિય સુખને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરે છે. આપણે ખાલી એક એક પેજ વાંચશું ને તો પણ આપણને ખ્યાલ આવશે કે આપણે અહીંયા શું ટોપિક ચાલે છે કેમ કે અહીંયાથી અમે લોકો અમુક એક્ઝામ્પલ્સ કે આમાં શું છે એનાથી સમજાવી શકીએ, પણ ગુરુદેવજી જે ખુલાસો લે છે તમને એમ લાગશે કે સુપ હવે તો તમને વધારે મજા આવશે અને તમને એમ લાગશે કે આ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કોઈને એટલું નયોનું સ્વરૂપ અહીંયા આપણે ડિસ્કશન નથી થયું તો આપણે એમ થાય એમાં શું છે, પણ જ્યારે નયોનું સ્વરૂપ સમજશું તો એમ થશે કે આટલું બધું જાણે છે એમ. સેકન્ડ પોઈન્ટ લઈએ છે, વળી નય નિરપેક્ષ હોતા નથી, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયા પહેલા જો વ્યવહાર નહીં હોય તો નિશ્ચય નહીંની અપેક્ષા વિનાનો નિરપેક્ષ નહીં થયો. કોઈને ન સમજાયું હોય તો અત્યારે ખાલી આપણે રીડ કરે છે પછી વર્ડ ટુ વર્ડ લઈશું. વળી પ્રથમ એકલો વ્યવહાર નહીં હોય તો અજ્ઞાન દશામાં સમ્યક નહીં માનવો પડે, પણ આપ્તમીમાંસાનો એક શ્લોક છે એવું આગામનું કથન છે, માટે અજ્ઞાન દશામાં કોઈ જીવને વ્યવહાર નહીં હોઈ શકે નહીં, પણ વ્યવહારાભાસ કે નિશ્ચયાભાસનું મિથ્યા નહીં હોઈ શકે. આપણે જે ભૂમિકામાં છે એ રિલેટેડ ડિસ્ક્રિપ્શન જોયું કે મિથ્યા, આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં જોયું કે મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર નહીં એપ્લિકેબલ નથી, તો એને વધારે ક્લેરિફાય કરે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ નહીં નિરપેક્ષ હોતા નથી, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયા પહેલા. હવે આપણે બધાનું આ ભાવમાં પ્રયોજન શું છે કે આપણને સમ્યક દર્શનનું મિનિમમ થાય, તો એની પહેલાંનું એક બેકગ્રાઉન્ડ આપે છે કે ભાઈ કેવી કેવી ચીજોમાંથી તમે પાસ થયો. તો નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતા પહેલા એમાં કહે છે કે વ્યવહાર નહીં પહેલા હોય કે નિશ્ચય નહીં પહેલા હોય, તમને શું લાગે છે? આમાં તો ભલે જે લખ્યું હોય કે ભાઈ નિશ્ચય નહીં પહેલા હોય અને વ્યવહાર નહીં પછી, પણ તમને પોતાને શું લાગે છે? એ વિચાર આપણે કરશું. હવે પ્રોબેબલી અહીંયા ક્લાસમાં એટલો વિચાર ના થઈ શકે, પણ વેન વી સીટ અલોન આપણે એ વિચાર કરી શકીએ કે વ્યવહાર નહીં સાચો છે કે નિશ્ચય નહીં સાચો છે. તો એમાં પહેલાં સમજવું પડશે કે નિશ્ચય નહીંમાં શું આવે અને વ્યવહાર નહીંમાં શું આવે. મિથ્યા દ્રષ્ટિને તો એપ્લિકેબલ જ નથી, ખાલી સાધક જીવને જ એપ્લિકેબલ છે. એટલે મિનિમમ રિક્વાયરમેન્ટ ઇઝ કે સમ્યક દર્શન હોવું જોઈએ. પહેલા જો વ્યવહાર નહીં હોય તો એની પોસિબિલિટી બતાવે છે કે તો નિશ્ચય નહીંની અપેક્ષા વિનાનો નિરપેક્ષ નહીં થયો. એમ કે આપણે ખાલી વ્યવહાર નહીં પકડ્યું કે ભાઈ ખાલી વ્યવહાર નહીં જ હોય, તો શું થયું કે નિશ્ચય નહીંની અપેક્ષા વિનાનો પહેલાં તો તમે વ્યવહાર લ્યો અને એને નિરપેક્ષ નહીં. નિરપેક્ષ નહીં એટલે એક જ નહીં છે, વ્યવહાર નહીં, દેટ્સ ઇટ, બીજો કોઈ નય જ નથી. નિશ્ચય નહીં પૂર્વક વ્યવહાર નહીં બદલે તમે ખાલી વ્યવહાર નહીં જ માનો છો. વળી પ્રથમ એકલો વ્યવહાર નહીં હોય તો અજ્ઞાન દશામાં સમ્યક નહીં માનવો પડે. આપણે થોડું સિમ્પલ કરીને લઈએ કારણ કે આમાં 22 વર્ષા કરીને આવે છે. વ્યવહાર નહીં હોય તો નિશ્ચય નહીંની અપેક્ષા વિનાનો નિરપેક્ષ નહીં થયો. વળી પ્રથમ એકલો વ્યવહાર નહીં હોય તો અજ્ઞાન દશામાં સમ્યક નહીં માનવો પડે. સમજાય છે કેવી રીતે? આપણે એમ લીધું કે નિશ્ચયને એપ્લિકેબલ થાય જ્યારે તમે સમ્યક દર્શન પામ્યા હોય તો, અધરવાઇઝ મિથ્યા દ્રષ્ટિને ન હોય. અગર આપણે એમ લઈએ જે આમાં લખ્યું છે, વળી પ્રથમ એકલો વ્યવહાર નહીં હોય, અગર ખાલી વ્યવહાર નહીં જ મોક્ષ માર્ગ હોય તો એનો મતલબ શું થયો કે મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય માર્ગ હોવો જોઈએ, પણ એવું તો છે નહીં. એટલે ઈ એમ લખે, એમાં એમ લખ્યું છે કે પ્રથમ એકલો વ્યવહાર નહીં હોય તો અજ્ઞાન દશામાં, એટલે કે પહેલું ગુણસ્થાન જે છે મિથ્યા દ્રષ્ટિ, એમાં સમ્યક નહીં માનવો પડે, પણ મિથ્યા દ્રષ્ટિને નહીં લાગુ પડે. મિથ્યા દ્રષ્ટિને સમ્યક નહીં લાગુ ન પડે એટલે આપણે એક્સેપ્ટ કરવું પડશે કે ખાલી વ્યવહાર નહીં મોક્ષ માર્ગ હોઈ શકે નહીં, કેમ કે અજ્ઞાન દશામાં કોઈ જીવને વ્યવહાર નહીં હોઈ શકે નહીં, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને જે ભાસ છે, આપણે શું કરીએ છીએ, આપણને જે જ્ઞાનીઓ આપણને ભાસ રૂપે કહીએ છીએ, આપણે એ જ ચીજને એવી જ માની લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે સ્વાધ્યાય કરું છું એમાં જ આપણે પોતાને માનીએ છીએ અને બીજી કોઈ ચીજ કરી શકતા નથી એમ માનીએ છીએ. પછી જ્યારે સ્ટડીઝ કરવા દઈશું ત્યારે એમ માનવું કે ભાઈ અત્યારે તો હું ભણી જ શકું છું, બીજું કોઈ કાર્ય નથી. પણ જ્ઞાની ગુરુ જો એમ કે છે કે જે આપણું જ્ઞાન છે, જ્ઞાન ફંક્શન જે નિરંતર ચાલુ છે, તમે એને વિષય ખાલી તમે ચેન્જ કરતા રહો. આનું ડિટેલ્સ પછી હવે નેક્સ્ટ ક્લાસથી લેવામાં આવશે. હવે આપણે થોડું અત્યારે સુધી જે આ બુકમાં લીધું એ ગુરુદેવશ્રીના પ્રવચનમાં કેવી રીતે આવે છે એ થોડુંક લેશું. કોઈની પાસે શાસ્ત્ર તો પર્ટિક્યુલરલી નહીં હોય, પણ વર્ડિંગ સિમ્પલ છે એટલે પકડાય એવું એક્સપેક્ટેશન રાખું. કોઈને નોટ ડાઉન કરવું હોય તો એટલીસ્ટ પેજ નંબર અને પ્રવચન નંબર નોટ ડાઉન કરી શકો છો. પ્રવચન નંબર જે ને 11 છે, એમાં 40th મિનિટ પછીથી આ ગાથાનું ડિસ્ક્રિપ્શન ચાલુ થાય છે. અને એના પછીનું જે પ્રવચન છે, પ્રવચન નંબર 12. હવે અહીંયા આપણે 2-3 પેરેગ્રાફ પ્રોબેબલી 30-40 મિનિટમાં કવર કરી લો, પણ ગુરુદેવશ્રી 2-3 પ્રવચન સુધી આખું ડિસ્ક્રાઇબ કરે છે કે નિશ્ચય મોક્ષ માર્ગમાં શું હોય, શું નહીં, વ્યવહાર મોક્ષ માર્ગમાં શું હોય. તો એ આપણે થોડું વર્ડ ટુ વર્ડ પ્રવચન છે એમાંથી લઈશું. અને આમાં પણ હું લાઇન ટુ લાઇન નથી વાંચતો, જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે ગુરુદેવશ્રીમાં ક્વેશ્ચન માર્ક ને એવું બધું અલગ અલગ શ્રોતાઓ સાથે સામે લેતા હોય, તો એ ઇમ્પોર્ટન્ટ છે એ હું કવરઅપ કરીશ. સૌથી પહેલો જ 40th મિનિટથી જ્યારે તમે સ્ટાર્ટ કરશો તો આવશે કે છેલ્લી ડાળ પછી આત્માના હિતમાં લાગી જાઓ. ભગવાન આત્માને અંતર ઓળખીને એમાં એકાકાર થાઓ. અગર એકચ્યુઅલી કોઈ પાસે પ્રવચન નથી એટલે થોડું ટફ છે, પણ કોઈના ફોનમાં ઇન્ટરનેટ કેવું હોય કે હું તમને ફાઇલ ટ્રાન્સફર કરી શકું તો ઈઝી પડશે. નેટ નહીં, બ્લુટૂથ થઈ
ગયો.
ઓકે, વાંધો નહીં. આત્માના હિતમાં લાગી જાઓ. ભગવાન આત્માને અંતર ઓળખીને એમાં એકાકાર થાઓ, એ આત્મહિત છે. આપણા માટે આત્મહિત શું છે કે આને હું હેલ્પ કરી દઉં, આ બિચારો ગરીબ છે ને પૈસા આપી દઉં, તો આપણને એમ લાગે કે મેં કંઈ સારું કામ કર્યું. હવે આપણે એવું ક્યાંક ને ક્યાંક હિડન માનીએ છીએ, એ આપણે પોતાને પકડાશે. એ હું પ્રોબેબલી પોઈન્ટ આઉટ કરીને નહીં કહી શકું કે ભલાઈ તને આવું લાગે છે કે નહીં. આપણે પોતાને, આપણે કોઈ સારું કામ કરીએ તો આપણે એમ થાય અરે વાહ મેં બહુ સરસ કામ કર્યું. તો એ આપણે વિચારવાનું એ છે કે આત્માના હિત માટે એ કામ કર્યું છે કે બીજાના માટે કર્યું છે. પહેલાં ફર્સ્ટ ચીજ આપણે એવરી ટાઈમ રિપીટ કરીએ છીએ કે એક જીવ બીજા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો નથી. ખાલી આપણે માનીએ છીએ અને એમાં પણ આગળ કે એને એને સુખ સ્વરૂપે માનીએ છીએ કે છે કે નહીં. એટલે આપણને આભાસ છે પણ સાચે સુખ નથી. તો સૌથી પહેલાં તો ગુરુદેવજી એમ કહે છે કે આત્માના હિતમાં લાગી જાઓ. ભગવાન આત્માને અંતર ઓળખીને, આપણે જે પણ ચીજો કરી રહ્યા છે ને બધી એક્સટર્નલ ચીજો છે. ભગવાન આત્માને અંતર ઓળખીને, અંતર ઓળખીને એટલે ફર્સ્ટ થિંગ ઇન્ડિકેટ કર્યું કે બહારમાં નથી, અંતરમાં જ આત્મા છે એવું આપણે નિર્ણય કરવો જોઈએ. અને એ આપણે નક્કી કરીને કોઈ પણ કાર્ય કરશું તો આપણને એની મજા અલગ હશે. એમાં એકાકાર થાવ, પેલા તો અંતર ઓળખીને, ઓળખીને મીન્સ જ્ઞાન કરીને, એ એમાં એકાકાર થઈને આપણને એકાકાર થતા આવડે છે. અત્યારે આપણે આ સાંભળવામાં એકાકાર છીએ કે ભાઈ હું બોલું છું, હું બોલવામાં એકાકાર છું કે હું આ બોલી શકું છું, આમ કરી શકું છું, આને સમજાવી દઉં, આ લોકોને આવી રીતે લેક્ચર આપું, આ લોકોને આ ફોર્મેટમાં કહું, આમ કહું, તો હું એ રીતે. પણ જ્યારે આમાં શું લખે છે કે આત્માને ઓળખીને, અંતર આત્માને ઓળખીને, બહારમાં કોઈ ભટકતો આત્મા નથી, પોતાનો પહેલાં તો પોતાને આત્માના સ્વરૂપે એક્સેપ્ટ કરવો, એ જ એક મોટો પુરુષાર્થ છે. એના પછી હવે એ એક્સેપ્ટ ક્યારે કરશો, તો એની માટે અંતર ઓળખીને, એનું જ્ઞાન કરીને કે ભાઈ આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. પહેલી બે ડાળમાં કેવું છે કે આપણે લગતા મનુષ્ય ગતિના દુઃખો, આપણી બધી માન્યતાઓ આવી, એટલે આપણે બધું રિલેટ કરી શકીએ. પણ હવે સમ્યક દર્શન આવી ગયું તો આપણે આપણો પુરુષાર્થ એવડો એટલો ફાસ્ટો નહોતો કે શાસ્ત્રમાં જ્યારે સમ્યક દર્શનની વાતો આવે ત્યારે આપણે બધા પ્રગટ કરીને બેઠા. એટલે હવેની ટોપિક્સમાં જરા વધારે થિંકિંગ અપ્લાય કરવું પડશે, રાધર દેન ઇન્ટરેક્શન બહુ ઓછું થઈ શકશે, કેમ કે અમુક રીતે શાસ્ત્રમાં આવે ને ગુરુદેવ. અને જેમને અનુભવ થયો છે એ કઈ રીતે લે છે એ આપણે સમજીએ તો આપણને એ એંગલ કહેવાય. એમાં એકાકાર થાવ એ જ આત્મહિત છે, બીજું કોઈ આત્મહિત નથી. પછી આગળ લઈએ, છ ડાળાના વખાણ કરે છે કે બહુ સરસ વાત છે, ગાગરમાં સાગર ભરી છે, થોડામાં અને સાદી ભાષા. એના પછી જે આપણે ગાથામાં વાંચ્યું કે આત્માનું કલ્યાણ છે સુખની પ્રાપ્તિ, એના વિશે થોડું ડિસ્ક્રિપ્શન લઉં છું. આત્માનું હિત એટલે કલ્યાણની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ, તે આત્માનું હિત છે. પછી ક્વેશ્ચન પૂછે છે કે દુનિયાને સુખ જોવે છે કે નહીં, આપણને બધાને સુખ જોઈએ છે કે નથી જોતું, તો કે કેવું સુખ જોઈએ? તો ગુરુદેવજી જવાબ આપે છે કે અતિન્દ્રિય એક જ સુખ છે. હવે આપણે આજે આ સાંભળીને આપણે એક ડિસિઝન લેવું જોઈએ કે આપણે ક્યાંય જ્યાં પણ આપણે સુખ માનતા હોય, જે ચીજમાં આપણી કંઈ એક દિવસમાં નહીં ઉડી, પણ આપણે માનતા હોય તો આપણી કેન ગીવ બ્રેક ટુ આર સેલ્ફ, કે ભાઈ જેમ કાર બહુ ફાસ્ટ હોય તો બ્રેક આપી શકે, કે આપણે કોઈ ચીજમાં સુખ માનતા હોઈએ કે ભાઈ મેં મંદિરમાં હું બેસ્ટ છું, મતલબ આપણ આપણે જે ક્રિયાઓ મંદિરમાં કરીએ છીએ ને એની જ એક્ઝામ્પલ આપણે લીધી ને, તો બીજી બધી ચીજો ઓટોમેટિકલી નિગ્લેક્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, મેં પૂજા કરી, મને બહુ જ સારું લાગ્યું, હું ચૂકી, પણ પૂજામાં ચાર કલાક બેસાડું તું, સમજાય? એટલે અતિન્દ્રિય સુખ એક જ સુખ છે. એટલે આપણે એમ માનીએ કે મેં પૂજા કરી તો હું ચૂકી રહી હોઉં, એવું દુનિયામાં પુણ્ય પાપમાં, દુનિયામાં મીન્સ આપણે અત્યારે આપણી જ વાત લેવાની, દુનિયા મીન્સ જગત, પણ એમાં અત્યારે આપણે પણ એક જીવ કરીને પદાર્થ છે કે નહીં, એ નક્કી કરીને આપણે પુણ્ય પાપમાં પૈસા દૂરમાં સુખ માને એ તો મિથ્યા દ્રષ્ટિ. હવે જે આ ચાર પોઈન્ટ કીધા, પુણ્યમાં, પાપમાં, પૈસામાં, દૂરમાં સુખ માને, જે મિથ્યા દ્રષ્ટિ છે. હવે પહેલાં તો આપણે રિયલાઇઝ, જે ફર્સ્ટ અને સેકન્ડ હાલમાં કીધું, તો આપણે પહેલાં રિયલાઇઝ થવું જોઈએ કે આપણે ક્યાં ઊભા છીએ. આપણે પહેલાં ગુસ્સાને અત્યારે મિથ્યા દ્રષ્ટિ કરી દઈએ, તો આપણને આ બધી ચીજમાં સુખ લાગે છે કે નથી લાગતું? પુણ્યમાં લાગે છે, કોઈને હેરાન કરીએ તો, કોઈની મસ્તી કરીએ તો, પછી પૈસા આવે તો, જાય તો, એમાં આપણે સુખમાં સુખ અને દુઃખ માનીએ છીએ, તો એનો મતલબ આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ. એટલે ગુરુદેવશ્રી એનું જ્ઞાન પણ કરાવતા જાય છે, અને વધારે ઇમ્પોર્ટન્સ કે સમ્યક દર્શન કેવી રીતે અને કેવી રીતે પાત્રતા આપણી ટર્ન થઈ શકે. પૈસામાં સુખ છે, બાયડીમાં સુખ છે, આબરૂમાં સુખ છે, એ માનનાર મૂળ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. ત્રણ વસ્તુ કીધી, એક તો આપણે આપણે કોઈ પણ ચીજમાં સુખ બુદ્ધિ માંગીને, તો આ ત્રણ ચીજ યાદ રાખવા જેવી છે. એક તો આપણે મૂળ થઈ જઈએ છીએ મોહને કારણે, મિથ્યા દ્રષ્ટિ છે, ઊંધી માન્યતા છે, અને માન્યતા ઊંધી છે તો જ્ઞાન પણ ઉલટું છે, એટલે અજ્ઞાન છે.
એટલે મૂળ મિથ્યા દ્રષ્ટિ અને અજ્ઞાની ક્લેરિફાઈ રહ્યું. આપણે નોર્મલી મોર આદ્વેષ લઈએ છીએ, પણ મેં મૂળમાં મો લઈએ. આપણે મિથ્યા દ્રષ્ટિ એટલે આપણી ઊંધી દ્રષ્ટિ છે, અને અજ્ઞાની એટલે જ્ઞાન દ્રષ્ટિ ઊંધી છે તો જ્ઞાન પણ ઊંધું. એટલે આપણે કોઈ પણ એક્ટિવિટીમાં સુખ માનીએ તો આ ત્રણ ચીજ આર ધી મેઇન રીઝન, કે એક તો મૂળ મો, પછી આપણી દ્રષ્ટિ ઊંધી છે. કારણ કે આપણે છે ને એમ માનીએ છીએ કે મેં પૂજા કરી તો હું ચૂકી રહ્યો. આપણે એમ નથી માનતા કે મારો આત્મા ચૂક સ્વરૂપી છે, એ ફર્સ્ટ. અને મૂળ આપણને બીજી ચીજ સંયોગથી સુખ મળશે એવી જે આપણી માન્યતા છે, એટલે આપણે આપણું મિથ્યા દર્શન વધારે ગાઢું કરીએ છીએ. અને એના પછી તમે વિચારો, આપણે કોઈ પણ એક્ટિવિટી કરીએ, કે આપણે જ્ઞાન કરીએ, કે આગળ જે બીજા ગુણો આવશે જ્ઞાન અને ચારિત્ર, એક ચીજ મિથ્યા તો બધી ચીજ મિથ્યા. એવી મિથ્યા દ્રષ્ટિ સહિતની જે કંઈ ક્રિયા કરે એ બધી અજ્ઞાનમાં જાય છે. એટલે આ ત્રણ પોઈન્ટ આપણે યાદ રાખશું તો આપણને, આપણે જે ચીજમાં એકાકાર થઈએ એનાથી આપણે છૂટા પડી શકશું. આપણે હર વખતે અલગ અલગ વર્ડ્સથી લઈએ, પણ બેઝ ભેદ વિજ્ઞાનથી જ આવશે. કે જ્ઞાન કરીને કરવા શું માગીએ છીએ? આપણે ભેદ વિજ્ઞાન જ કરવા માગીએ છીએ. એવી મિથ્યા દ્રષ્ટિ સહિતની જે કંઈ ક્રિયા કરે એ બધી અજ્ઞાનમાં જાય છે, સુખ કેવું ધૂળમાં. હવે એ ગુરુદેવશ્રીની દ્રષ્ટિ છે. આપણને તો હજી પૈસામાં જ સુખ લાગે છે. આપણને કોઈ સારી ચીજ મળી જાય, કોઈ મૂવી જોવામાં આવે છે, કોઈને હેરાન કરીએ, આપણે એમાં જ હજી સુખ માનીએ છીએ. હવે ગુરુદેવશ્રીને એકદમ એક્સ્ટ્રીમ્સ જે પુણ્યનો ભાવ હોય એ પણ ધૂળ જેવો લાગતો હોય તો આપણી તો હજી યુનો, આપણે હજી આપણને કેળવવાનો છે પુરુષાર્થ અને પાત્ર, કે આપણને પણ એવી દ્રષ્ટિ પ્રત્યે જેથી આપણને પણ એનું એટલું ઇમ્પોર્ટન્સ ન લાગે. એવી મિથ્યા દ્રષ્ટિ સહિતની જે કંઈ ક્રિયા કરે એ બધી અજ્ઞાનમાં જાય. સુખ કેવું ધૂળમાં. થોડું ઘણું સુખ હશે કે નહીં પણ એ ક્વેશ્ચન પૂછે છે. આપણને સુખ લાગે છે તો ગુરુદેવજી એમ પૂછે કે થોડું ઘણું સુખ હશે કે નહીં એમાં. ધૂળમાં એ સુખ નથી. શ્રી શરીર જળ માટી છે, પૈસો માટી ધૂળ છે. હવે આ રીડ કરવું બહુ ઇઝી છે, પણ આપણને એકચ્યુઅલી માટી લાગે છે કે નહીં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ માટી ક્યારે લાગશે? કે આપણે આત્માનો આશ્રય લીધો હશે, આપણે આત્માનું સ્વરૂપ જે સમજી રહ્યા છે કે ભાઈ આ હું છું, આ હું નથી, આ હું છું, આ હું નથી, તો આપણી પાસે કંઈ પોઝિટિવ લેવા માટે છે તો આપણે કંઈ છોડશું. પણ આપણે એ પકડીને બેઠા છે અને એમ માનીએ કે મને આત્માનું સ્વરૂપ પ્રગટ છે, તો એવું વસ્તુનું સ્વરૂપ એવું નથી. દાલ ભાત લાડવા એ દૂર પરમા સુખ ક્યાંથી આવ્યું? ક્વેશ્ચન કરે છે કે આપણે જે માનીએ છીએ કે પરમા સુખ છે તો એ ક્યાંથી આવ્યું? હવે નોર્મલી લાસ્ટ વીક આપણે જે સેશનમાં જે પણ બેઠા છે એમાં આપણે આખો સેશન સાંભળ્યો છે, પણ આ ગુરુદેવશ્રીનું જે પ્રવચન છે એમાં એ એક સુખ પર આટલું બધું ઇલેબરેટ કરી શકીએ. તો રિપીટેડલી તમને બધાને અને મારા માટે પણ, કે આપણે ગુરુદેવનું પ્રવચન એક એક પેજ તો એક એક પેજ રીડ કરીને આવશું હવેની દાળોમાં, તો આપણને બહુ જ મજા આવશે. અને એક એક લાઇન જે આપણે દોવાની જે લાસ્ટ વીકથી ડિસાઈડ કરેલું કે બધા લર્ન કરશું, તો આખી લર્ન થતી હોય તો આખી, અને વન વન લાઇન થતી હોય તો પછી લે છે કે સુખ તો આકુરતા વગરનું કહેવાય. શાસ્ત્ર ખુલ્લું રાખશો તો અમુક વર્ડિંગ સામે આવશે કે આકુરતા વગરનું સુખ કહેવાય, જે આપણે વાંચ્યું છે. સુખ તો આકુરતા વગરનું કહેવાય, દુનિયાના માનેલા સુખ એ સુખ નથી. હવે કોઈ જીવ એમ કે મને પૈસાથી સુખ મળે છે અને આપણે એમ માની લઈએ, બરાબર? તો અહીંયા ફર્સ્ટ થિંગ આપણે પહેલાં તો દુનિયા માને છે એટલે માનીએ છીએ, બરાબર? દેવગતિ નરક ગતિમાં કોઈ દિવસ પૈસાનું કોઈ ટ્રાન્ઝેક્શન જ નથી હોતું, ખાલી મનુષ્ય ગતિમાં, અને એ પણ અત્યારના 100 વર્ષમાં હશે ખાલી. એટલે આપણે માનીએ છીએ કે પૈસા ઇઝ એવરીથિંગ, એવું આપણું માઇન્ડસેટ છે કોલેજથી, કે મે બી આપણા એજ્યુકેશનથી લો, પછી આપણે જે રીતે લોકો સાથે ડીલ કરીએ, કારણ કે આપણે એ ચીજ સિવાય બીજી કોઈ ચીજ સાથે ડીલ કરતા જ નથી. બોટમ લાઈન આપણે કેચ કરશું તો આપણે એ ચીજમાં અટકેલા છીએ. હવે એમાં ગુરુદેવ ખુલાસો કરે છે કે દુનિયાના માનેલા સુખ એ સુખ નથી. હવે એ તો ખાલી 6 વર્ડ્સમાં કહી દીધું, પણ આપણે એક એક ચીજમાં એને અપ્લાય કરવાનું. ફોર એક્ઝામ્પલ, કે અત્યારે હું સ્વાધ્યાયમાં બેઠો, મને થોડું જ્ઞાન થયું તો મને થોડું અભિમાન પણ થાય, અરે મને આજે આટલું નોલેજ મળ્યું, પહેલાં તો મને કંઈ ખબર નહોતી. તો તું કોઈને કહે ત્યારે, અરે અહીંયા હું જાઉં છું તો મને બહુ જ સારું જ્ઞાન મળે છે. તો અભિમાન કર્યું કે સાચો આનંદ લીધો? લેવો તો આનંદ, પણ કર્યું શું? અભિમાન. એટલે આપણે એમાં અટકી જઈએ છીએ. આત્મામાં અતિન્દ્રિય આનંદનો ઢગલો પડ્યો છે. હવે આ ચીજ તો જેણે અનુભવ કર્યો છે એ જ કહી શકે કે ભાઈ આત્મામાં, એટલે કે આપણે પહેલાં આત્માને કોઈ થર્ડ એન્ટિટી સમજતા હોઈએ તો અહીંયા બેસતી વખતે હું આત્મા છું એમ લઈને બેસવાનું, તો આપણને એમ લાગશે કે મારા રિલેટેડ કઈ વાત આવી. આત્મામાં અતિન્દ્રિય આનંદનો ઢગલો પડ્યો છે. આત્મા એકલા અતિન્દ્રિય આનંદનો ગુણ અંદર પડ્યો છે. એના અતિન્દ્રિય આનંદનું પર્યાયમાં પ્રગટ થવું એનું નામ સુખ કે સુખ્યું. પહેલા એમ કીધું કે જે દુનિયામાં આપણે સુખ માનીએ છીએ એ સુખ નથી. એના પછી એમ કીધું તો કે ક્યાં સુખ છે સાચું? તો કે આત્માના અતિન્દ્રિય સુખમાં ઢગલો છે એમાં સુખ છે. હવે આત્મા તો સુખ સ્વરૂપી છે, ડબ્બામાં ખાંડતો છે, ડબ્બામાં ખાંડતો છે, પણ તમારી દાલ અગર થોડી ગડબડ ઓછી છે, તમે ખાંડ નથી નાખતા, તો એ ખાંડ શું કામની છે? દાલને ગડબડ તમે નાખતા નથી. એટલે ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે, કે આત્મામાં સુખ સ્વરૂપ છે પણ તમે પર્યાયમાં એનું વેદન લેતા નથી સુખ સ્વરૂપનું, તો પછી સુખ સ્વરૂપનું કામ શું છે? આપણું પ્રયોજન છે સુખી થવું. તમને એક ઇન્ડિકેશન આપી કે ભાઈ આત્મામાં સુખ છે. હવે અરૂપી પદાર્થ છે એને આ બ્લેકબોર્ડથી કે કાચથી કે કોઈ મોડલ બનાવીને સમજાવી ના શકાય કે અંદર આવું આવું છે, આવું આવું છે. અરૂપી જ અરૂપી, બરાબર. હવે આત્મા એકલા અતિન્દ્રિય આનંદનો પૂંજ અંદર પડ્યો છે, એ પણ ઇન્ડિકેટ કર્યું કે અંદર છે, મારામાં છે, બરાબર. એના અતિન્દ્રિય આનંદનું હવે સોર્સ છે ઇલેક્ટ્રિકસિટીનો. તમે સ્વિચ દબાવતા જ નથી તો તમને લાઈટ કેવી રીતે આવશે? તો આપણું કામ એટલું સિમ્પલ છે કે આપણે એ સ્વિચ દબાવવાની, કે આપણી પાસે સુખ સ્વરૂપ આત્મા તો છે પણ આપણે એનું વેદન પર્યાયમાં લઈએ છીએ. આપણે આપણે પૂજા કરી તો હું સુખી થયો, મેં આ જમવાનું ખાધું તો સુખી થયું, હું આ પિક્ચર જોવા તો સુખી થયું. એમાં આપણે જે સુખ માનીએ છીએ, જે ફર્સ્ટ લાઈન ફરી છે કે દુનિયાના માનેલા સુખ એ સુખ નથી, એ દુનિયાની બદલે આપણે આપણું આપણું નામ નાખી દેવાનું કે ભાઈ મેં જે ચીજમાં માન્યું છે એ સુખ નથી. થોડું આગળ લઈએ. અનાકુળના ભાવને સુખ કહે છે. એક છે આકુળતા, એક છે અનાકુળતા. અત્યારે આપણે બધાને મંદ પરિણામ થાય છે, મંદિરમાં બેઠા છે, પણ છતાં પણ એ ભાવ અનાકુળ સામે કમ્પેર કરો તો ઇટ ઇઝ લાઈક, મતલબ અનાકુળ ભાવની, ફોર એક્ઝામ્પલ એક રૂમમાં આપણે શાંતિથી બેઠા હોય, કોઈ અવાજ જ ન આવતો, એક હું ખાલી કોરિલેટ કરું છું કે શાંતિ, એની સામે અત્યારે આપણે જોઈએ છીએ કે બહાર અવાજ છે, આમ છે તેમ છે, તો એક આકુરતા છે કે ભાઈ આ કેમ અવાજ આવે છે, ડિસ્ટર્બ થાય છે સાંભળવામાં, એવી રીતે. તો અનાકુળના ભાવને સુખ કહે. કહો વાતો, પાયડી છોકરા પૈસા 5-50 લાખના ઢગલા હોય એની સામુ જોઈને આકુરતા છે, ધૂળમાંય સુખ નથી. મફત તો મૂળ મિથ્યા દ્રષ્ટિ, રાજપાટ બાયડી છોકરા પૈસામાં સુખ માને છે. આમાં 4-5 એક્ઝામ્પલ્સ આપ્યા છે, પણ આપણે કેવા માંગીએ છીએ એ આપણે જોવાનું છે. પણ મોર ઓર લેસ એ આટલી જ ચીજોમાં છે, કે ઘર છે સૌથી પહેલાં ઇમિડિયેટ શરીર, પછી ઘર, ફ્રેન્ડ્સ, પછી રિલેટિવ્સ, બધા એમ પૈસામાં સુખ માને છે. કેમ હશે ભાઈ, શું લેવું આમાં? ભાઈ મૂળ અજ્ઞાની મફત તો હેરાન થઈ ગયો. ભાષા બહુ જ સિમ્પલ રીતે ગુરુદેવ લે છે, પણ આપણને એવું લાગતું નથી કે આપણે હેરાન થઈ ગયા. અને વારંવાર ગુરુદેવજી મૂળ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની લેશે. મૂળ અજ્ઞાની મફતનો હેરાન થઈ ગુરુ આગળ લઈએ છે. પરને પોતાનું માનવું અને પરથી મને લાભ માનવો એવી માન્યતા એને દુઃખરૂપ છે. જે આપણે હમણાં થોડીક વાર પહેલાં લીધું કે પરને પોતાનું માનવું, પહેલાં તો પર કોણ જે ડિસાઈડ કરો અને સ્વ કોણ જે ડિસાઈડ કરો, એના પછી આપણે એને પોતાનું માનવું છે એ ઇટ ઇઝ વેરી આમ કે આપણા માટે ફટ ડે. બીકોઝ મેં કીધું દર શ્રદ્ધા હંમેશા 100% હોય, આઈધર યસ ઓર નો, એમાં કંઈ 50% અડધું માનું છું અડધું નથી માનતો એવું ના હોય. એટલે આપણે પરને પોતાનું માનીએ છીએ એ આપણે પકડવું છે. ફોર એક્ઝામ્પલ હું આ માનું છું કે આ ટેબ્લેટ માનું છે, અહીંયા બેઠેલા કોઈનું નથી, તો એ મારું માનવું છે. જ્યારે આ ટેબ્લેટ ખોવાશે ત્યારે મેં એને જેટલું મારું માન્યું હશે એનાથી મેં લાભ માન્યો કે હું એમાં શાસ્ત્ર રીડ કરી શકું છું, ઇન્ટરનેટથી બધું જ ફટાફટ આવી જાય છે. જેટલી પણ એકત્વ કર્યું હશે મેં એની સાથે, મારા બધા અંડરલાઇનિંગ હશે, શાસ્ત્રના હશે, આમ હશે, બધું વયું હશે, તો મેં જેટલી પણ ચીજો સાથે એકત્વ કર્યું હશે. એટલે મેં સૌથી પહેલાં શું કર્યું, પરને પોતાનું માન્યું, અને પછી શું કર્યું કે આનાથી મને કેટલું બધું સરસ થાય છે, પરથી મને લાભ થાય છે એમ માન્યો. પણ એ વસ્તુ ગઈ ત્યારે, હવે જ્યારે વાપરું છું ત્યારે એ ખ્યાલ નથી કે ભાઈ પરને મેં પોતાનું માની લીધું છે, પરથી મને લાભ થાય છે એવું મેં માની લીધું છે. પણ એવું છે નહીં, જ્યારે ખોવાય છે ત્યારે ક્લિક થાય છે, પણ જ્યારે છે ત્યારે થવું ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે આપણા દેવશાસ્ત્ર ગુરુ આપણને એમ જ એડવાઇસ અને ઉપદેશ આપે છે કે આપણે પૂજા કરવાનો જે રાગ ભાવ થયો ભગવાન પ્રત્યેનો, ત્યારે જ આપણે નિરાગી સ્વરૂપ છીએ કે એ રાગ રહિત સ્વરૂપ આપણો છે એવું આપણે ત્યારે જ ત્યારે ડિસાઈડ કરીએ. એ આપણામાં ટેલેન્ટ હોવી, આપણામાં ટેલેન્ટ છે અને આપણે કરી શકીએ. અને આગળ લખે છે એવી માન્યતા એને દુઃખરૂપ છે. જ્યારે ગયું ત્યારે એ ખબર પડી કે મેં એકત્વ કરેલું, પણ છે ત્યારે એકત્વ કર્યું એ આ ખ્યાલ નથી આવતો. પર કેવું, હવે એનાથી સેકન્ડ લેવલનું ભેદ વિજ્ઞાન કે પર કેવું, એ તો જળ છે, માટી ધૂળ છે, આ તો અજીવ તત્વ છે. આપણે સેકન્ડ ડાનમાં સાંભળ્યું ને કે જીવ સાત તત્વની ભૂલમાં સેકન્ડ અજીવ તત્વની ભૂલ, કે ભાઈ પહેલાં હું આને મારું માનું છું, પહેલાં તો આ જીવ છે કે નહીં, આત્મા છે કે મારો આત્મા છે, અગર મારો હોય તો એમાં હું વ્યાપી જોઉં છું, એવું તો કંઈ થતું નથી. આ ટેબ્લેટને હું મારું માનું છું એ એકચ્યુઅલી તો અજીબ તત્વ છે, આ રિયલ ભેદ વિજ્ઞાન આપણે કરવાનું છે. પણ આપણે બારમાં આ લેંગ્વેજ યુઝ ના કરી શકીએ, કારણ કે એને તો હજી પ્રોબ્લેમથી દ્રવ્ય ગુણ પર્યાય શું છે એ પણ નથી, તો આપણે કોઈને એવું તો નહીં કહી શકીએ. બારમાં કથન વ્યવહારથી જ ચાલવાનું છે. એટલે બાર એમ જ કહેવાય છે કે ટેબ્લેટ મારું છે, પણ આપણને દ્રષ્ટિ છે કે ભાઈ કંઈ પણ થાય, કંઈ પણ થાય તો પણ આપણા પાસે એવું જે કે સૌથી વધારે ચીજ આપણને છે ને આપણી વસ્તુ ખોવાય ને એનો આપણને હંમેશા ખેલ બહુ વધતો. ફોર એક્ઝામ્પલ ખીસામાંથી 120 રૂપિયા પડી જાય બરાબર રસ્તામાં ચાલતા ચાલતા, ઘરે જઈને યાદ આવે, પ્રોબેબલી ત્યાં જઈએ અને મળી પણ જાય, પણ ઘરે જઈને પાછા ત્યાં સુધી તો ચિંતા રહે કે ભાઈ આ 10 રૂપિયા ખોવાઈ ગયા છે, પણ મળી જાય પછી શું થાય. એટલે બધી જ ચીજમાં એકત્વ કરીએ, એક ચીજમાં ને જાય છે ત્યારે બી અને છે જે ત્યારે બી, એમાં સુખ કેવું અને દુઃખ કેવું. હું છો વિતરાગ માર્ગની તને ખબર નથી. એટલે હવે ગુરુદેવ શ્રી પોઝિટિવલી આપું લે છે કે આપણે જે પર ચીજમાં સુખ અને દુઃખ માનીએ એની બદલે વિતરાગ માર્ગમાં આવવા માટે, એટલે નિશ્ચય માર્ગ જે હવે ડિસ્ક્રિપ્શન આવશે એની જીવને ખબર નથી. સમ્યક દ્રષ્ટિ જીવ એવા લાખ કરોડો અબજો પૈસા બહારના હોય અને અનુકૂળતા હોય તેમાં દુઃખનું નિમિત્ત માને છે. હવે આ સિચ્યુએશનમાં આપણે આપણને નાખી જુઓ, આપણી પાસે છે સિચ્યુએશન, પણ આ તો કે ભાઈ કોઈ તમને તમારી વાવા કરે, તમે કંઈ બીજું બનાવો છો, તમે આપણા બિઝનેસમાં આપણે કોઈ હાઈ લેવલ પર પ્રમોશન્સ મળે કે વોટએવર, તો એમાં આપણે એક એટલું, ઇટ ઇઝ અ વેરી ટેમ્પરરી થિંગ, આ બહુ પૂરતું છે ને, કંઈ લાઈફ ટાઈમ માટે તો છે નહીં, આ બહુ પૂરતું છે તો પણ આપણે એનું કેટલું ઇમ્પોર્ટન્સ લાગે છે. દરેક ગુરુદેવશ્રી કે જે ચક્રવર્તી અને સૌદર્મ ઇન્દ્રને બધાના એક્ઝામ્પલ્સ આપીને ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયના જે 63 તલાકા પુરુષ લઈએ આપણે, એના પુણ્યના ઉદય સામે એ લોકો પોતે બધા સમ્યક દ્રષ્ટિ જીવો છે. એ લોકો એ બધી સંયોગથી મળેલી ચીજોને દુઃખરૂપ માને છે. હવે આપણે આપણા સિચ્યુએશન પૂછું લેવાનું, કારણ કે અત્યારે તમે દેવનું બહુ તો ઇમેજિન ના કરી શકો, પણ એક ફીલ લઈ શકો કે આજુબાજુમાં આપણે જોઈએ કે ભાઈ કોઈ સારું ઘર જોઈએ તો આ ઘરનો હું પ્રોબેબલી ઓનર થાવ, કે એવી રીતે આપણે માનતા હોઈએ. તો એ જે કે સમ્યક દ્રષ્ટિ જીવ પાસે કદાચ એવો મોટો મહેલ પણ હશે ને, આપણને બહારથી તો એમ જ લાગશે યાર આના પાસે તો બધું જ છે, જે પ્રોબેબલી મારી બધી ડિઝાયર્સ છે કે નેક્સ્ટ 5 યર્સ 10 યર્સમાં તો મારે આ બધું જોઈએ છે. પણ સમ્યક દ્રષ્ટિ જીવ પાસે એ બધું હોવા જતા દેવ લોકમાં લાખ કરોડો અબજો પૈસા બહારના હોય, અનુકૂળતા હોય, અનુકૂળતા એટલી આપણે ડિસ્ક્રાઇબ ના કરી શકીએ એટલી તો અનુકૂળતા હોય. આપણે અહીંયા એટલું જ ડિસ્ક્રાઇબ કરી શકીએ કે પાણી માંગે તો દૂધ મળે, દેટ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ મનુષ્ય ગતિ, કે ભાઈ આટલો સારો પુણ્યનો ઉદય હોઈ શકે. બીજી કોઈ મે બી સોનું માંગે તો ડાયમંડ મળે. હવે એટલા અનુકૂળતા આપણે આપણે અત્યારે માનીએ છીએ એટલે કે છે અનુકૂળતા, પણ સમ્યક દ્રષ્ટિ જીવને એ દુઃખના નિમિત્ત માને, દુઃખનું નિમિત્ત હો એ દુઃખ નથી, દુઃખનું નિમિત્ત અને દુઃખમાં બહુ ફરક છે. કે ફોર એક્ઝામ્પલ કોઈએ તમને માર્યું, બરાબર, હવે તમે કોઈએ તમારા પર ક્રોધ કર્યો, માર્યું એ થોડું ફિઝિકલ એક્શન, પણ કોઈએ ગુસ્સો કર્યો કે આણે મારા પર ગુસ્સો કર્યો, તો તમે અગર એમ લેશો કે આ જે બોલ્યું આણે જે બોલ્યું એ મને પ્રોબેબલી કંઈ અસર જ નથી કરી, તો તમને દુઃખ નહીં થાય. પણ તમે એની અસર કરશો કે ભાઈ યાર આયા તો મને ગાળ આપી, આમ કર્યું તેમ કર્યું, તો તમને એનું દુઃખ થશે. તો દુઃખ ક્યારે થશે? જ્યારે તમે એ ક્રોધમાંથી જે શબ્દો નીકળા એને તમે, હા, દુઃખ દુઃખ એ વર્ડ્સ છે કે એના નિમિત્તે આપણો ભાવ છે કે ભાઈ આના લીધે મને દુઃખ થયું છે, એ પહેલાં આઈડેન્ટિફાય કરો. એ બે આઈડેન્ટિફાય કરશો તો ખબર પડશે કે દુઃખ આના આ માણસના લીધે થયું કે મેં મારો ભાવ એમાં અટેચ કર્યો એટલે મને દુઃખ થયું. એટલે દુઃખ અને દુઃખનું નિમિત્ત બે ચીજ પર એ સૌથી હાઈએસ્ટ લેવલ ઓફ વિજ્ઞાન છે, જેમાં જેમ કે હું તમને પ્રોબેબલી સારા શબ્દો પણ કહું તો તમે કેવી રીતે સાંભળીને કહો છો કે હા મને સારું લાગે, ખરાબ શબ્દ કહું છો કે આમ દુઃખ, તો બે કેસમાં તમે સુખ તમારા ભાવથી તમે એમાં માનો છો. એ શબ્દો કે એ ભાઈ કે પ્રોબેબલી રિલેટિવ કે કોઈ ફ્રેન્ડ હશે તો અલગ હોય, એનું એ લિમિટ છે. પરમ સુખ સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી માનતો નથી, આ બેસ કે ભાઈ પરમ એ સુખ માનતો જ નથી. હવે આપણે આજની થોડોક ટાઈમ છે એટલે સેકન્ડ જે ગાથા નેક્સ્ટ ટાઈમ આવવાની છે એની આપણે ડેફિનેશન થોડી જોઈ લે અને આ બે ચીજ કરીને એન્ડ કરશું. અને આજના ઓલામાં આપણે એક ચીજ યાદ રાખશું કે સમ્યક દ્રષ્ટિ જીવ આટલી બધી સુખ અનુકૂળતામાં હોવા છતાં પણ પરમા સુખ માનતો નથી, અને આપણને એક નાનકડો મોબાઈલ કે કોઈ સારી ચીજ આપણે મેબી એક વીક પહેલાં વિચારી હોય અને નેક્સ્ટ વીક મળી જાય તો આપણને એમાં કેટલું સુખ લાગે છે. તો આના પર આપણે થિંક કરશું તો આપણે નેક્સ્ટ ક્લાસ સુધી પ્રોબેબલી થોડા આગળ વધી શકશું. માન્યતાની જ હજી ખબર ના મળે શું ચીજ છે, એટલે ગુરુદેવશ્રી એમ એટલું એક્સક્લેમેશનથી કહે છે કે લોકોને હજી પોતાની માન્યતાની જ ખબર નથી કે આ શું ચીજ ચાલી રહી છે, શું કે છે. એટલે જેમ કે મેં કીધું કે આ દુઃખ અને દુઃખનું નિમિત્ત, તો એ આઈડેન્ટિફાયથી ડીપેસ્ટ થોટ સુધી જવું જોઈએ કે મેં કઈ ચીજમાં દુઃખ માન્યું, મેં એ માણસને માન્યું, મેં એ ભાવ પર માન્યું, યા એને મને સારું કીધું કે તું તો બહુ સારું વાંચે છે, તું આમ કરે છે, તને તો બિઝનેસમાં આમ છે તેમ છે, વોટએવર સારા વખાણ કરતો, તો કઈ ચીજ પર મને એવું લાગે છે કે ત્યાં હું સુખ માનું છું, ત્યારે સમ્યક દ્રષ્ટિથી એ બધી ચીજને દુઃખના લિસ્ટમાં જ આપે. અને લાસ્ટમાં આપણે સમરી લઈએ, આકુરતા આકુરતા ન હોય એને સુખ કહીએ. હવે આપણે એક સેકન્ડ ગાથા લઈએ. સેકન્ડ ગાથામાં નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્રનું સ્વરૂપ, એટલે ત્રણેયની ડેફિનેશન આવશે. આપણે રીડ કરશું અને પોસિબલ હોય તો લર્ન કરીને નેક્સ્ટ ટાઈમ આવું. ગાથા લઈએ. પરદ્રવ્યન તે ભિન્ન આપને રુચિ સમ્યક પ્રબલા હે, આપ રૂપ કો જાન પનો સો સમ્યક જ્ઞાન પ્રદાન, આપ રૂપ મે લીન રહે તે ચમ્યક ચારિત સોઈ, અપવ્યવહાર મોક્ષ મદ હેતુ નિયત કો. આત્મામાં પર વસ્તુઓથી ભિન્નપણાની શ્રદ્ધા કરવી. હવે આ બધી ચીજો છે ને હવેની ગાથાઓમાં ખૂબ જ રિપીટ થશે, એટલે ચાન્સીસ આર કે આ ઘડી ઘડી કે નેકની એક ચીજ કે છે. હવે જે ચીજ કરવાની હોય ને એ હંમેશા રિપીટ થાય. આપણે અહીંયા લિસ્ટ લગાડીએ કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, બરાબર? તો સૌથી વધારે ડોન્ટ્સ થાય કે ડૂઝ થાય? સૌથી વધારે ડોન્ટ્સ જ થતા હોય, એટલે એ ચીજ ઘડી ઘડી અનાઉન્સ કરવી પડે કે ભાઈ આ નહીં કરતા, આ નહીં કરતા, આ નહીં કરતા. પણ જે ચીજ બરાબર થતી હોય એટલે એ કાઢી નાખીએ તો ચાલે. એટલે પેલી બે ગાથાઓ આપણે કરતા હતા એટલે આપણને ખબર છે, છતાં આપણને એનું જ્ઞાન કરાવ્યું કે આપણે કેમાં જવું જોઈએ. અને હવે બધીની ચીજ આપણે કરી જ નથી અત્યારે, એટલે ઘડી ઘડી કહે છે કે આત્મામાં પર વસ્તુઓથી ભિન્નપણાની શ્રદ્ધા કરી. આત્મા આત્મા તો સાંભળીને પ્રોબેબલી તમને એમ જ થશે કે હું આત્મા જ છું, એટલે તમને એ ભાવ પકડાવો જોઈએ તો તમને લાગશે, અધરવાઈઝ પ્રોબ્લેમ હું રીડ કરી જઈશ અને ક્લાસ પછી પણ જશે. આત્મામાં પર વસ્તુઓથી, પર વસ્તુઓમાં બધી જ લઈ લઈએ. પર વસ્તુઓમાં શોર્ટમાં કહું કે આપણને જેટલી ચીજ ગમતી હોય અને જેટલી ન ગમતી હોય એ બધી જ ચીજો લઈ લેવાય. ભિન્નપણાની વસ્તુઓ શ્રદ્ધા કરવી એ નિશ્ચય સમ્યક છે. આત્માના સ્વરૂપને પરથી જુદું જાણવું. હવે જે દર્શન અને જ્ઞાનમાં ફરક શું છે થોડુંક લઈએ. પહેલાં લેવાય પણ શું છે છતાં લઈએ કે પહેલાં તો પર વસ્તુ કઈ છે, ફોર એક્ઝામ્પલ શરીર આદિથી લઈએ બધી વસ્તુ, તો પહેલાં ખાલી બોલી નહીં લેવા કે શરીર જુદું આ જુદું એને. આપણને લાગે છે, આપણને લાગવું જોઈએ કે આ અલગ છે. તો આત્મામાં પર વસ્તુઓથી ભિન્નપણાની એ આપણો શ્રદ્ધા કરવી, ઇઝ નિર્ણય કરવો, ઇઝ ઇક્વલ ટુ ડિસિઝન, કે આપણે ડિસાઈડ કર્યું કે ભાઈ આ શરીર તો સાચે અલગ જ ચીજ છે. હવે જ્યારે એ ડિસાઈડ કર્યું કે આ શરીર તો હું નથી, તો હવે બોલો કે તમારા ખિસ્સામાં ફોન છે, તમારા હાથમાં બેગ છે, તમે ઘરમાં રહો છો, એ કેટલી ચીજ તમારી થઈ ગઈ? તમે દેશ ચીજ કે શરીર જ મારું નથી, એ તમે ડિસાઈડ કરી લીધું. એટલે આત્માના સ્વરૂપને, એટલે ખાલી ડિસાઈડ કર્યું સાથે આત્માનો સ્વાદ પણ લીધો, કારણ કે ક્યાંક તો અસ્થિ લેશો ને કે ભાઈ આનો ત્યાગ કર્યો તો કંઈક ગ્રહણ થયો, તો એનું તમે આત્માનું શ્રદ્ધાન કર્યું કે ભાઈ આ શરીરાની બી જુદો હું એક આત્મા છું. હવે જે જે ચીજોમાં તમને સુખની માન્યતા હતી એ તમે ક્લિયરલી ડિફરન્શિયેટ કર્યું કે ભાઈ હું આત્મા છું, તો એ આત્મા છું. હવે તમે પરથી જુદા પડતા જાઓ તો તમને જ્ઞાન પણ સાચું થતું જાય છે કે ભાઈ આ શરીરથી હું જુદો છું, આ મંદિરથી હું જુદો છું, આ ચટાઈ આ જમીન ટેબલ આ વસ્તુ આ રૂમાલ આ કંઈ મારું નથી, આ કપડાં પહેર્યા છે, એવરીથિંગ. તો આત્માના સ્વરૂપને પરથી જુદું જાણવું, પહેલામાં માનવું હતું, શ્રદ્ધા નહોતું, એટલે કે શું માનીએ છીએ. હવે આપણે જ્યારે આત્મામાં સુખ માનીએ તો આપણને બીજી કોઈ ચીજમાં સુખ બુદ્ધિ રહેતી નથી, તો આપણે એનાથી છૂટા પડશું અને એને પણ જાણશું. તે નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રકાશ છે. પરદ્રવ્યોથી ભિન્ન, થર્ડ લેજો હવે ચારિત્ર, પરદ્રવ્યોથી ભિન્ન એવા આત્મ સ્વરૂપમાં. હવે આપણને જ્ઞાન પણ થઈ ગયું કે આ બધું અને આ બધું થાય છે એક સમયમાં, એટલે આપણે એમ માનીએ કે પહેલાં શ્રદ્ધાન કરીએ પછી જ્ઞાન કરીએ અને પછી ચારિત્ર કરીએ, તો એવું નથી. કેમ કે આત્મામાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ગુણ છે જે એવરી સમય એનું કામ કરી રહ્યા છે. પરદ્રવ્યોથી ભિન્ન એવા આત્મ સ્વરૂપમાં સ્થિરતાપૂર્વક લીન રહેવું. જો સમ્યક દર્શન અને જ્ઞાન છે ને એ ફોર્થ ભૂમિકામાં મેજોરિટી થઈ જાય છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સમ્યક. પણ દ્રષ્ટિ તો પોતે જ એટલી સમ્યક થઈ જાય છે કે પ્રોબેબલી શાસ્ત્રમાં જ્યારે ડીપેસ્ટ લેવલ પર આપણે સમજીએ તો જે કેવળ જ્ઞાન થવાની હજી વાર છે, કારણ કે પૂર્ણતા નથી રહી. તો દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ છે ને, એટલે ઇટ ઇઝ લાઈક 90% ઓફ ધ વર્ક ઇઝ ધન. ખાલી જ્ઞાન અને ચારિત્રમાં જે હવે ગુણસ્થાનો બાકી છે, એટલી ચીજ પર સાધક જીવે ધ્યાન આપવાનું છે. એટલે સમ્યક દર્શન થતાં એવું બી કહી શકીએ કે દ્રષ્ટિ મોક્ષ તો થઈ ગયો છે, ખાલી હવે જ્ઞાન અને ચારિત્રમાં જે લીધું ને કે આત્મ સ્વરૂપમાં સ્થિરતાપૂર્વક લીધું. હવે આજે એક્ટિવિટી છે ને એ વેદનપૂર્વકની ક્રિયા છે. વેદનપૂર્વકની ક્રિયા એટલે આપણે મીઠાઈ ખાધી, અગર વાટકીમાં પડી છે કે કોઈ સારા પેકેજિંગમાં પડી છે તો એમાં કંઈ મજા આવે, આપણે ખાઈએ અને પછી એક્સપ્રેસ કરીએ કે બહુ સરસ મીઠાઈ છે, તો એ મીઠાઈનું કંઈક તમે એક્સપ્રેસ. એવી રીતે આત્માનું સ્વરૂપ સ્વરૂપે છે. તમને જ્યારે વેદનમાં આવે, જ્યારે દ્રષ્ટિ સમ્યક થઈ તમને જ્યારે એ વેદનમાં આવે, એ વેદનમાં તમે સ્થિર થતા જાઓ, ત્યારે પછી તમે પૂર્ણતા પામીને કેવળ જાઓ. હવે વ્યવહાર મોક્ષમાં સાંભળો, એટલે એ નેક્સ્ટ ગાથાનું ઇન્ડિકેશન છે કે આના પછી વ્યવહાર મોક્ષમાં આવશે. હવે વ્યવહાર મોક્ષમાર્ગ સાંભળો, નિશ્ચય મોક્ષમાર્ગનું નિમિત્ત કારણ છે. હવે વ્યવહાર મોક્ષમાર્ગનું ડિસ્ક્રિપ્શન આવશે, પણ આપણને ખબર છે કે ફર્સ્ટ અને સેકન્ડ ગાથામાં કે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય, એમાં એમ આવશે કે સાત તત્વની સાચી શ્રદ્ધા કરવી એ વ્યવહાર મોક્ષમાર્ગ છે. તો આપણે એમ કીધું કે મને તો સાચી શ્રદ્ધા છે તો પછી વ્યવહાર કેમ નહીં. તો આપણે જે મારે સ્ટાર્ટિંગમાં લીધું નયના અપેક્ષાથી કે ભાઈ મિથ્યા દ્રષ્ટિ અને સિદ્ધ ભગવાનને નહીં ના હોય, એ પ્રમાણે એ એપ્લિકેબલ થશે. એક બે મિનિટ લે થોડો ટાઈમ દઈ હોય પાવર. પર પદાર્થોની ત્રિકાળ, પર પદાર્થોથી ત્રિકાળ જુદા એવા નિજ આત્માનો અટલ વિશ્વાસ કરવો, તે નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો. ડેફિનેશન કઈ યાદ ધરે તો કઈ નહીં. ફર્સ્ટ થિંગ ઇઝ માનવું, એ પર પદાર્થોથી જુદા માનવા, નિજ આત્માનો વિશ્વાસ કરો. પોઝિટિવલી લઈએ તો વિશ્વાસ કરો, અને નેગેશનમાં લઈએ તો માન્યતાને સીધી કરવી. એ થયું દર્શન. સેકન્ડ થયું આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો, એટલે કે જ્ઞાન કરવું, તે નિશ્ચય સમ્યક જ્ઞાન કહેવાય. તથા પરદ્રવ્યોનું આલંબન છોડીને આપણે કોઈ પણ ચીજમાં સુખ માનતા હોય કે ભાઈ જમવાની જરૂરત પડે છે તો ખાઈ લઈએ, પણ એમાં જે સુખ બુદ્ધિ છે એ છોડીને કરીએ. પરદ્રવ્યોનું આલંબન છોડીને આત્મ સ્વરૂપમાં એકાગ્રતાથી મગ્ન થવું. આ મગ્ન થવું આપણને મગ્ન થતા આવડે છે. કેવી રીતે? એક કલાક અહીંયા બેસવું, ફૂલ કોન્સન્ટ્રેશન આપવું, એક લેવલ પછી નીકળી જશે. તો મગ્ન થતા આવડે છે, પણ કઈ ચીજમાં થવું એ આપણે આ વાંચીએ તો આપણને કહેવાય કે ભાઈ આત્મામાં કેવી રીતે મગ્ન થવું એ ટ્રાય કરો. આપણે પ્રોબેબલી એમ થાય કે બે ચાર ગાથાઓની બે લાઇન્સ ના આવડે, પણ આપણી આ માન્યતા પર આપણે ફોકસ કરશું ને કે ભાઈ डेफिनेशन में भी मेन वर्ड याद रखो कि भाई आत्मा नो अटल विश्वास करो। पची सेकंड जे आत्मा ने पर वस्तु बधी जुदो जाणो, बधा में आत्मा तो लेवानो ज पहेला। अने त्रीजू पर द्रव्य नु आलंबन छोड़ू अने आत्मा स्वरूप में एकाग्रता थी मग्न थो, ते निश्चय सम्यक चारित्र कहवाय। हवे आगळ नु डिस्क्रिप्शन में आवशे। हवे जोजो तमे आमां पहेली अने बीजी गाथा में निश्चय सम्यक दर्शन नाम नु कोई डिस्क्रिप्शन नहीं, कारण के ई खाली वेदन नो ज विषय छे। पण हवे व्यवहार नु जोजो डिस्क्रिप्शन घणुं आवशे अने कहेशे के आ पहेली बे गाथा नु निश्चय पकड़जो तो आ व्यवहार एप्लिकेबल छे, अदरवाइज एप्लिकेबल नहीं। आज आप अँ पूर्ण कर